તારીખ 9/8/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 592
ત્રણ વાત આપણે આવી દેહ થી ભિન્ન પણ અનુભવ કરવો આત્માનો શુભાશુભ ભાવથી પણ આત્માનો ભિન્ન અનુભવ કરવો અને એક સમયના પરિણામથી પણ મારું ત્રિકાળી સ્વરૂપ ભિન્ન છે એવો અનુભવ કરવો લખવામાં બોલવામાં વારા ફરતી આ રીતે અનુક્રમે બોલાય છે કહેવાય છે લખાય છે પરિણમનમાં ત્રણે એક સાથે છે જ્યાં પોતાના મૂળ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે છે ત્યારે પોતાના સ્વ સ્વરૂપે જ પોતે છે અને બાકીના કોઈ પણ પ્રકારે પોતે નથી આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે પોતે નથી એવો અનુભવ થાય છે વાત નાસ્તિથી કરી છે પણ મૂળ વાત અસ્તિ ઉપર આવે છે જેમ કે આ ગામમાં હજારો ઘર છે હવે આખો દિવસ એમ કર્યા કરે કે આ ઘરે મારું નહીં આ ઘર મારું નહીં આ ઘર મારું નહીં આ ઘર મારું નહીં આ ઘર મારું નહીં પણ ખાલી જે પોતાનું ઘર છે આ એક જ મારું ઘર ને બાકીના કોઈ મારા નહીં તો એટલો બધો પરિશ્રમ મટી ગયો પણ આ ત્રણેય જગ્યાએ પોતે પકડાયેલો છે ત્રણેય જગ્યાએ ખોટી રીતે ફસાયેલો છે એકત્વ કરી બેઠો છે દેહથી પણ એકત્વ કરે છે રાગથી પણ એકત્વ કરે છે અને એક સમયના પરિણામથી પણ એકત્વ કરે છે શાશ્વત હોવા છતાં ક્ષણિક ભાવમાં એકત્વ કરે છે પછી ભલે તે જ્ઞાન ન હોય તો પણ એ એકત્વ કરે છે એ એકત્વ બતાવવા માટે એ એકત્વ છે એ ગુણ છે જીવની અપરાધ છે જીવનો એમ બતાવવા માટે ત્યાંથી વાત કરી કેમ કે ત્યાં ફસાયેલો છે પણ જીવને લઈ આવવાનો છે પોતાના સ્વરૂપમાં સ્વરૂપ ભાવમાં લઈ આવવાનો છે તો સ્વરૂપમાં છે જ પણ સ્વરૂપ ભાવમાં નથી આત્મભાવમાં નથી અનાત્મ ભાવમાં છે આ આત્મા માટે બધા અનાત્મા છે દેહ પણ અનાત્મા છે શુભાશુભ રાગ પણ અનાત્મા છે અને એક સમયની પર્યાય પણ અનાત્મા છે એમ ત્રણેયના ટોટલ રૂપે એમ કહેવું છે હવે પ્રશ્ન છે મારી લઈએ કે આત્મામાં જે ઉપયોગ લક્ષણ છે એ ઉપયોગ લક્ષણથી તો વાત શરૂ કરી છે એ ઉપયોગના ઉપયોગ છે એ જ્ઞાનની પર્યાય છે આત્મામાં જે જ્ઞાન ગુણ છે જ્ઞાનની શક્તિ છે એ શક્તિની આ પર્યાય છે અને ઉપયોગ કહે છે એ પર્યાયને બે અંગ છે એક બાહ્ય અંગ છે અને એક એનું અંદરનું અંગ છે એને અંતરંગ કહેવામાં આવે છે અંતરંગ અને બાહ્ય અંગ બાહ્ય અંગમાં અનેક જ્ઞેયોની આકૃતિઓ વારંવાર થયા કરે છે જે જે જ્ઞેયની આકૃતિઓએ જે સમયે તે જ્ઞાનનો પર્યાય થવા યોગ્ય હોય છે તે આકૃતિઓ એમાં ઉત્પન્ન થાય છે એને જ્ઞેયાકાર જ્ઞાન પણ કહેવાય છે જ્ઞાન જ પણ એ જ્ઞાનનું બાહ્ય રૂપ છે બાહ્ય અંગ છે જ્ઞાનનું જે ઉપયોગનું અંતરંગ છે એ સામાન્ય રૂપે છે પણ એ સામાન્ય રૂપે છે કોમન ફેક્ટર છે જ્ઞાનના ઉપયોગનો અને એમાં કોઈ આકૃતિ નથી, એ એક રૂપે છે અને જ્ઞાન નિવેદન રૂપે છે. બંનેની વિશેષતાઓ જુદી જુદી છે. ઉપયોગના બાહ્ય અંગની વિશેષતા એ છે કે અનેક વિશેષ આકારે, જ્ઞેયાકારે, ભિન્ન ભિન્ન આકારે એની અંદર જ્ઞાનાકારો થયા કરે છે. જ્ઞેયાકારો જેવા જ જ્ઞાનાકારો એમાં થયા કરે છે. જ્યારે જ્ઞાનના અંતરંગમાં એકલો જ્ઞાનાકાર જ છે, કોઈ જ્ઞેયાકાર નથી, અને તે જ્ઞાનના સંવેદન સ્વરૂપે છે, જ્ઞાનના વેદન રૂપે છે. આવી એક પરિસ્થિતિ અનાદિ અનંત બધા જ જીવોના ઉપયોગની છે. બાહ્ય જ્ઞાનથી અને જ્ઞેયાકાર જ્ઞાનથી જીવ પરિચિત છે. આપણને બધાને ખબર છે કે મારા જ્ઞાનમાં અનેક જ્ઞેયોનું પ્રતિબિંબ આવ્યા કરે છે. જેવા જેવા જ્ઞેયો જ્ઞાનમાં સામે આવે છે, તેવા તેવા જ્ઞાનાકારો એમાં ઉત્પન્ન થાય છે. એના ઉપર લક્ષ્ય હોવાથી અંતરંગ જ્ઞાનનું જ્ઞાનાકાર પણ કેવું છે એ લક્ષ્યમાં આવતું નથી, સમજમાં આવતું નથી. સત્સંગ યોગે એ વાત સમજવામાં આવે છે. પહેલા બૌદ્ધિક સ્તર ઉપર સમજવામાં આવે છે, પછી અનુભવના સ્તરે એને સમજવું બાકી રહે છે. કેમ કે એ તો વેદન છે, એ અનુભવ સ્વરૂપે છે. બીજું કે અનેક જે જ્ઞાનાકારો છે એ ભલે જ્ઞાનનું સ્વરૂપ હોવા છતાં, અનેક જે જ્ઞાનાકારે જ્ઞાનાકારો છે એ જ્ઞાનનું સ્વરૂપ હોવા છતાં આત્માનું એવું સ્વરૂપ નથી. અને આપણો પ્રયોજન, આપણો મોટિવ આત્માનું મૂળ સ્વરૂપ સમજવાનું છે. સત્સંગમાં આપણે શું સમજવું છે? આપણું પોતાનું મૂળ સ્વરૂપ સમજવું છે. ત્યારે જ્ઞાનને ને જ્ઞાનની અંદર જે બાહ્ય જ્ઞાન છે, અનેકાકાર જ્ઞાન છે, એવું આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ એકાકાર છે, અનેકાકાર નથી પણ એકાકાર છે. અને જ્ઞાનનું અંતરંગ એકાકાર છે. એટલે એકાકાર અંતરંગ જ્ઞાન સદૃશ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જે જ્ઞાન સ્વરૂપી છે, એકાકાર જ્ઞાન સ્વરૂપી છે, એ સામાન્ય જ્ઞાન જે સંવેદન રૂપ છે એવા સ્વરૂપે છે. ત્યાંથી આત્મા ઓળખાય છે, લક્ષણથી લક્ષિત થાય છે. લક્ષિત થાય છે એટલે કે એનું જેટલું સામર્થ્ય છે એટલું ભાષ્યમાન થાય છે. કેમ કે સંવેદન છે ને, એ ફિલિંગ સ્ટેજ છે. વેદન છે એ ફિલિંગનો વિષય છે. ફિલિંગથી આત્મા કેવો છે એ સમજાય છે, અને આત્મા ફિલિંગથી સમજવાનો વિષય છે. અને જ્યારે લક્ષ્ય ગોચર થાય છે આત્મા, ત્યારે એનું એટલું બધું સામર્થ્ય હોવાથી અને પોતે જ એવો હોવાથી એ આત્મા લક્ષ્યમાંથી કદી ખસતો નથી. કેમ કે ઘણો જ આત્મરસ એ વખતે ઉપજે છે. શું થાય છે? અત્યંત આત્મરસ એમ એ વખતે ઉપજે છે જ્યારે સ્વરૂપની ઓળખાણ અને સ્વરૂપનો નિશ્ચય થાય છે. ત્યારે હવે મૂળ પોઈન્ટ ઉપર આવ્યો તમારા પ્રશ્ન, કે દરેક આત્માને અંતરંગ જ્ઞાનમાં જ્ઞાન વેદન વર્તી રહ્યું છે, ચાલુ ને ચાલુ થઈ રહ્યું છે, એટલે કરવું એ પ્રશ્ન ન રહ્યો. એ તો ચાલુ છે, પણ આપણું લક્ષ્ય અન્ય પદાર્થ ઉપર છે, અનાત્મ પદાર્થ ઉપર છે, અને આપણો નિશ્ચય પણ, કોન્સેપ્ટ પણ વિપરીત છે. એકત્વનો નિશ્ચય છે. જે પદાર્થો જણાય છે તેને અવલંબીએ છીએ, રાગાદી ભાવ થાય છે તેનું પણ એકત્વ બુદ્ધિએ, દેહાદીનો પણ એકત્વ બુદ્ધિએ, એક સમયની પર્યાયનો પણ એકત્વ બુદ્ધિએ નિશ્ચય કરીને અનુભવ થઈ ગયો છે, થઈ રહ્યો છે, નિશ્ચયપૂર્વક અનુભવ થઈ રહ્યો છે. નિશ્ચય છે એ કારણ છે, અને અનુભવ છે તે કાર્ય છે. કારણ બદલો એટલે કાર્ય બદલાય, ઓટોમેટિકલી સ્વયં બદલાય, આપને પોતાની મળે આપોઆપ બદલાઈ જાય. ત્યાં પહેલું કારણ બદલવાનો પ્રસંગ છે આપણા માટે, કે સ્વરૂપને ઓળખવું એટલે જ્ઞાન લક્ષણથી સ્વરૂપને ઓળખવું, એટલે વેદનભૂત લક્ષણથી સ્વરૂપને ઓળખવું. ઉપયોગને પોતામાં ને પોતામાં પોતાના જ્ઞાન વેદન ઉપર લઈ જવો. કેવી રીતે લઈ જવો? આ એક સમસ્યા છે, આ એક રહસ્ય છે, અને આ વિષય ઊંડો હોવાથી એની ગંભીરતા છે. કેમ કે પ્રચલિત વિષય નથી. જગતના જીવોને અને ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવોને પણ આ વિષય અપરિચિત ને અપ્રચલિત છે. એટલે આ જગ્યાએ વધારે ધ્યાન દેવું. પ્રશ્ન તો સારો ઉઠો છે, ચાલતા પણ વાત થઈ કે આજે જ્ઞાનના જ્ઞાન જ્ઞાન જ્ઞાનને વેદે છે એ વિષય ઉપર સ્વાધ્યાય લેવો છે. તો આ ત્રણેય વાતનું તો નાસ્તી નહીં છે, અસ્થિની વાત તો જ્ઞાનને જ્ઞાન વેદે છે એટલી જ છે. હવે જે જ્ઞાન જ્ઞાનને વેદે છે એ વિષય પર્યાયનો છે, અને અહીંયા તો એક સમયની પર્યાય છે, પણ કાર એવો જે ત્રિકાળી આત્મા છે એનું અવલંબન લેવાનો વિષય ચાલ્યો છે વેદજ્ઞાનમાં. તો એ એક સમયની જ્ઞાન વેદનની પર્યાય ઉપરથી ત્રિકાળી ઉપર કેવી રીતે સહજ માત્રમાં અવલંબનથી આવી જવાય એટલી ટેકનિક છે આની અંદર. જે કાંઈ આ વિષયની ટેકનિકલ સાઈડ છે એ આટલી છે. ટેકનિક કયો, કળા કયો, એ આટલી છે. તો એ પણ એટલું સહજ છે, જો સ્વરૂપ લક્ષે જ્ઞાન વેદાય તો. સ્વરૂપ લક્ષ્ય એટલે શું? કે સ્વરૂપની ઓળખાણ થઈને સ્વરૂપ લક્ષ્યમાં હોય, સ્વરૂપનો નિશ્ચય હોય, અને જ્ઞાન જ્ઞાનને વેદે છે એમ ઉપયોગમાં આવે. એટલે કે જે ઉપયોગ પર તરફ છે એ પોતામાં ને પોતામાં જોવે તો મને શેનો અનુભવ થાય છે, મને શેનું વેદન થાય છે, મને શરીરનું વેદન થાય છે. પીડા વખતે આ પ્રયોગ કરવાની મજા છે. મને શરીરનું પીડાનું વેદન થાય છે, મને રાગનું વેદન થાય છે, શુભાશુભ વિકલ્પનું વેદન થાય છે, કે મને મારું જ્ઞાનનું જ વેદન થાય છે. આ અંતરખોજનો વિષય છે. અપૂર્વ અંતર જિજ્ઞાસામાં આવીને કોઈ જીવ આવી અંતરખોજમાં પ્રવેશ કરે છે ત્યારે એની ખોજમાં એટલો ખોવાય છે કે બાહ્ય ઉદયમાં ક્યાંય એનું ચિત્ત લાગતું નથી. ઉદય આવે છે, ઉદયના કાર્યો થાય છે, તદ્દન ઉપર છલ્લા ઉપયોગ છે. જેમ કે એક દ્રષ્ટાંત લઈએ કે આવા અંતરખોજમાં કોઈ જીવ લાગ્યો છે ત્યારે જમવાના ટાઈમે જમવાનો ઉદય આવશે, આવા બેસશે, ભાણા ઉપર બેસી જશે. અંતરખોજમાં એવો લાગ્યો છે કે મને શું વેદાય છે, મને શું વેદાય છે, એ શું ખાય છે એનું ધ્યાન નહીં. મારો કે ખાતા ખાતા શાક ખૂટી ગયો. પીરસવા વાળા એમ કે તમને શાક આપો, પણ ધ્યાન ન જાય. બે ધ્યાન હોય એટલે સાંભળે નહીં. ચીજ ખૂટી ગઈ છે એ ખ્યાલ ન રહી, અને પૂછે એનું ધ્યાન ન રહીએ તો ખાવામાં રસ કેટલો હોય? આને યથાર્થ ઉદાસીનતા કહે છે. નહીં તો સારું નરસું કર્યા વગર નહીં રહીએ. શાક સારું છે, રોટલી બરાબર ન થઈ, દાળ ઠીક છે, પણ હજી કંઈક માટવું આમ છે, આમ છે, કંઈક ને કંઈક કંઈક ને કંઈક તરજોડ કર્યા જ કરે છે. જીભ જે જે ઉદયની ચીજ સામે આવે છે એની હારે માથાકૂટ કર્યા જ કરે છે. કેમ કે એને અંદરનું કામ ચાલતું નથી, અંદરનું કામ ચાલે અને આ હદે ચાલે ત્યારે અત્યંત ઉદાસીનતા આવે છે. ઉદાસીનતાના ક્રમમાં આ એક બહુ સારા સ્તરની ઉદાસીનતા છે, જે ક્રમથી આગળ વધ્યો છે. નાસ્તિમાં ઉદાસીનતા યથાર્થ હોય, અંદરમાં અંતર ખૂબ બરાબર ચાલતી હોય, તો અંતરના ઊંડાણમાં જઈને, જ્ઞાનના અંદરના ઊંડાણમાં જઈને, જેવું જ્ઞાન સામાન્ય છે, અનુભવાંશે પ્રતીતિ થાય છે, આવો જ મારો આત્મા છે. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તેને ભગવાને બીજું સંકેત કહ્યું છે, એને બીજ જ્ઞાન કહ્યું છે, એને અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, એને સ્વરૂપ લક્ષ્ય કહ્યું છે, સ્વરૂપ નિશ્ચય કહ્યો છે, સ્વરૂપને ઓળખાણ છે. વેદન અંશે ઓળખાણ થઈ, હવે વેદન અંશે અનુભવ થશે. હવે લક્ષ આત્મા ઉપર છે, વેદન ઉપર નથી. ગુલાટ ખાધી શું થયું? સ્વરૂપ જયારે લક્ષ્યમાં આવ્યું ને ઓળખાણમાં આવ્યું, ત્યારે અત્યાર સુધી જે પરિણામને જોતો હતો એ સ્વરૂપને જોવા લાગ્યો. ઓહો, આવું મારું સ્વરૂપ છે, જેમાં અમૃતમય શાંતિની નો પાર નથી. જેમાં પરમાનંદનો પણ પાર નથી. અગાધ અગાધ એવો સ્વભાવ છે. એ જ્યારે સ્વભાવ સ્વરૂપે પોતે પોતાને જુએ છે ત્યારે એને પર્યાય, સમસ્ત પર્યાયો ગૌણ થઈ જાય છે, અને એમાં વેદનની પર્યાય પણ ગૌણ થઈ જાય છે. સ્વરૂપની મુખ્યતામાં ઉપયોગ લક્ષણે સ્વરૂપ પકડાતું હોવાથી, કેમ કે ચેનલ તો એ થઈ વેદનની, વેદનની તારતમ્યતા વધી જશે. એ તારતમ્યતા એટલી વધશે લક્ષમ વેદનની, કે બુદ્ધિપૂર્વકનો જે સૂક્ષ્મ વિકલ્પ આત્માનો ચાલતો હતો એ પણ બંધ થઈ જશે. એવો જે અનુભવ, નિર્વિકલ્પ અનુભવ, વિકલ્પના અભાવ સ્વરૂપે એકાકાર જ્ઞાન વેદનથી સ્વરૂપનો અનુભવ, એને સ્વાનુભૂતિ કહી છે, એને આત્મ સાક્ષાત્કાર કહેવાય છે. એ વખતે અનંત ભવોનો નાશ થવાનું એક કારણ ઉત્પન્ન થઈ ગયું. સ્વાનુભવ છે તે અનંત ભવોનો નાશ થયો. હવે જુઓ કે જ્ઞાન તો જ્ઞાનને વેદી જ રહ્યું છે બધાને, પણ પરલક્ષ હોવાથી અને પર સાથેના એકત્વનો નિશ્ચય હોવાથી પોતાને માલુમ પડતું નથી. એ પર સાથેનો નિશ્ચય, એકત્વનો નિશ્ચય અને પર લક્ષ મટાડવું રહ્યું, અને એના માટે આખી યોજના છે પરિભ્રમણની, વેદનાથી માંડીને ક્રમશ આરોહણ ક્રમમાં આવવું, મુમુક્ષુતાના આરોહણ ક્રમમાં આવવું. છેલ્લો પદાર્થ નિર્ણય લીધો છે. પદાર્થ નિર્ણય કયો? એ સ્વરૂપ નિશ્ચય કયો, એ સ્વરૂપ લક્ષ કયો, એ કહેવાય છે. આ પ્રકારે કાર્ય પદ્ધતિ છે, અને મૂળ વિષયમાં જે પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપ મહિમામાં ડૂબી જવું, લીન રહેવું, એ જ અધ્યાત્મ પર્યાય છે. સમ્યક દર્શનથી માનીને બધી અધ્યાત્મ પર્યાયની જાત આ એક જ પ્રકારની છે. પછી ડિગ્રીનો ફરક છે. ચોથા ગુણસ્થાનને પાંચમા ગુણસ્થાનમાં ડિગ્રીનો ફરક છે, અને ઉપરના ગુણસ્થાનમાં પણ ડિગ્રીનો ફરક છે. સાતમા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન કહે છે, અને આઠમા ગુણસ્થાનથી એને શુક્લ ધ્યાન કહે છે. છે તો આત્મ ધ્યાન અને એનું સ્વસંવેદન જ્ઞાન, ડિગ્રી ફરક હે, એનું નામ બદલ્યું. ત્યાં નિર્મળતા અત્યંત થવાથી તેને શુક્લ એવું નામ આપ્યું. આપણે આ નથી કહેતા, 15 દિવસ શુક્લ પક્ષ છે, 15 દિવસ ચંદ્રનું અજવાળું હોય છે, ઉજળો ઉજળા ઉજળી રાત હોય છે, અંધારી રાત નથી હોતી પણ ઉજળી રાત હોય છે, એટલે એને શુક્લ પક્ષ કહે છે.
બરાબર.
એમ નિર્મળતા ઘણી થઈ, મળનો નાશ થયો, એવી જે દશા એ ધ્યાનની દશાને શુક્લ ધ્યાન કહે છે. ઉજળું ધ્યાન, નિર્મળ ધ્યાન, પણ જાત એક છે. જ્યારે પ્રથમ સ્વસંવેદન જ્ઞાનમાં સ્વાનુભવ છે, એ મતિશ્રુત જ્ઞાન હોવા છતાં પણ, અને મતિ જ્ઞાનાવરણી અને શ્રુત જ્ઞાનાવરણી એના આવરણ સહિત, આંશિક આવરણ સહિત હોવા છતાં પણ એ સમ્યક જ્ઞાન છે. સમ્યક મતિ જ્ઞાન અને સમ્યક શ્રુત જ્ઞાન છે, અને એની જાતિ અપેક્ષાએ તે કેવળ જ્ઞાનની જાતિ છે, વાળું જ્ઞાન છે. કેમ કે કેવળ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન છે. જ્ઞાનની જાત બે જ છે, સમ્યક અને મિથ્યા. ચતુર્થ ગુણસ્થાન પહેલા જ્ઞાન મિથ્યા છે, પહેલા બીજા અને ત્રીજા જ્ઞાનમાં ગુણસ્થાનમાં જ્ઞાન મિથ્યા છે. ચતુર્થ ગુણસ્થાનથી ઉપરના સર્વ ગુણસ્થાનોમાં અને સિદ્ધાલયમાં જ્ઞાન સમ્યક છે. જાતિ બદલાણે એટલે કે જ્ઞાન જાત્યાંતરપણાને જે મતે શ્રુત જ્ઞાન ભાવના કારણરૂપ થતું હતું, તે જ મતે શ્રુત જ્ઞાન જાત્યાંતર થઈને ભાવના નાશના કારણરૂપ થવા લાગ્યું, અને જેના કારણે એમ થવા લાગ્યું એવું જે સમ્યક્ત્વ, કારણ કે ત્યારે જેને જ્ઞાન સમ્યક થયું એમ કહેવાય, તે સમ્યક્ત્વ કલ્યાણ મૂર્તિ સમ્યક સમ્યક્ત્વને કૃપાળુ દેવે નમસ્કાર. પણ તો ખાતો જ્ઞાન તો મતે મતે સુખ જ છે. વિદ્વાનોને થોડી તકલીફ પડે છે આમાં. તમે અનુભવ જ્ઞાન અનુભવ જ્ઞાન કહો છો, પણ એમાં તો મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન છે, અને એ તો ક્ષયોપશમ જ્ઞાન છે. કેવું? આવરણ થોડુંક આવરણ હોય ને થોડુંક આવરણ ન હોય એને ક્ષયોપશમ જ્ઞાન કહે છે. મતિ જ્ઞાનાવરણ અને શ્રુત જ્ઞાનાવરણથી જ્ઞાનને જોવું તે આગમ દ્રષ્ટિ છે, અને સ્વસંવેદનથી એ જ્ઞાનને જોવું તે અધ્યાત્મ દ્રષ્ટિ છે. પંડિતોને અધ્યાત્મ દ્રષ્ટિ ન હોય એટલે આગમ દ્રષ્ટિથી મૂંઝવણમાં કન્ફ્યુઝનમાં આવે છે કે આ તો સૂક્ષ્મ જ્ઞાન છે, આ તો ક્ષોક્ષમ જ્ઞાન છે. સૂક્ષ્મ જ્ઞાન છે એ તો આગમની વાત છે, સૂક્ષ્મ જ્ઞાન છે એની જ્ઞાન છે. દેવીલાલજી આવ્યા હતા ને આપણે હિડર, ત્યારે આ ચર્ચા બહુ કરતા હતા. કોઈ વાર એકાંતમાં બેસતા હતા ને, એ તો ક્ષોક્ષમ જ્ઞાન છે. તમે એનો આટલો બધો મહિમા કરો છો પણ એ તો ક્ષોક્ષમ જ્ઞાન છે. એ ક્ષોક્ષમ જ્ઞાન છે એ વાત સાચી છે, પણ એ આગમ વિવિક્ષાથી છે. અહીંયા હવે આગમ વિવિક્ષાનું પ્રયોજન નથી. અધ્યાત્મના પ્રકરણમાં વચ્ચે આગમને લાવવાની જરૂર નથી. અરે ભાવનાના પ્રકરણમાં આગમને નથી લેવાતા. ઓકે, અધ્યાત્મ છે એ ભાવનાની ચરમસીમા છે, છેલ્લી હદ છે. ચરમ એટલે છેલ્લો. તીર્થંકરને ભાવના થઈ, બધા તીર્થંકરને ભાવના થાય કે આખા આખું જગત આવા સન્માર્ગને અનંતાજીનો એ જે જિનમાર્ગને સેવ્યો છે, શું એવા જિનમાર્ગને જગતના બધા જ જીવો પ્રાપ્ત
થાય,
નેક્સ્ટ ઇમ્પોસિબલ છે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ. અને વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિએ જુઓ તો કોઈ દેવું બનવાનું નથી. આ સંસાર અનંતકાળ ચાલવાનો છે, એવી જીવની ઊંધાઈવાળા જીવો સદાય રહેવાના છે, પોતાની જ ઊંધાઈ કરવાવાળા. એ તીર્થંકરનું પણ માને નહીં, તો પણ ભાવના ઓવરટેક કરે છે, એ વસ્તુ સ્થિતિને ઓવરટેક કરે છે કે નથી કરતા. કૃપાળુદેવને ખબર હતી કે આ ક્ષેત્રે આ કાળે જન્મેલો જીવ અહીંયા કેવળ જ્ઞાન ન પામે. તો કે ના, મારી ભાવના ઉછાળો ખાય છે એનું શું કરવું, અને એવી વસ્તુ સ્થિતિને નથી માનતી એનું શું કરવું. તો કે આગમમાં લખ્યું છે કે મિથ્યા થાય, તો કેવળ જ્ઞાન અનુસાર આગમમાં આવ્યું છે ને કે મિથ્યા થાય. તો તું કરો કયો કે તો એ આ ક્ષેત્ર પૂરતું એ વાત રાખતું, એ વાત તું આ ક્ષેત્ર પૂરતી વાત રાખ. મારી ભાવના એવી છે કદાચ હું મહાવિદ્યામાં બી ગમે ત્યાંથી સિદ્ધાલીમાં બી ગયા છલાંગ મારતા હતા, ભાવનામાં છલાંગ મારતા હતા. ભાવના વસ્તુ સ્થિતિને અવગણીને પ્રવર્તે, અધ્યાત્મ તો એની ચરમ સીમા છે. આગમ નો ખ્યાલ ન હોય એ વખતે, એટલે એને એમ થાય કે સ્વરૂપમાં સ્થિર કેવ જ્ઞાન સ્વરૂપે હું છું એનો અનુભવ થયો, સ્વરૂપમાં સ્થિર થયો, આમાં સ્થિર રહી જાવ એમાં હું સાયકલ ચલાવતા આવડી ગયું, એક મિનિટ ચલાવી એક કલાક ચલાવી તો પ્રેક્ટિસ નો વિષય છે. હમણાં લઈ લઉં કેવળ જ્ઞાન એમ થાય, ભાવના છે ને એ અતિક્રમ છે, વસ્તુ સ્વરૂપ ને અતિક્રમ છે. ભૂલી ગયા કે હું માંદો છું, ભૂલી ગયા કે હું 74 વર્ષ નો ડોરો છું, ભૂલી ગયા કે મરણ સમીપ ના દિવસોમાં આ બધું ચાલી રહ્યું છે, બધું ભૂલી ગયા, જુવાન થઈ ગયા, એકદમ જુવાનીમાં આવી ગયા. પુરુષાર્થ જોર કરતો હોય ત્યાં શું થાય, ભાવનાની પાછળ એટલી સ્વરૂપની રુચિ છે, રુચિ અનુયાયી વીર્ય છે, એટલી સ્વરૂપની રુચિ જોર કરે છે, જોરદાર રુચિ છે, એ દેહને ભૂલી જાય છે, દેહાત્મ બુદ્ધિ છૂટી ગઈ છે, દેહાત્મ બુદ્ધિ છૂટી ગઈ છે એટલે દેહ ને ભૂલી જાય છે. તમને આ ચરમ શરીર તો નથી કે ધારણ કરવાનો બાકી છે, પોતાને જ્ઞાન માં તો આવી ગયું છે, પોતે અંગત કાવ્યમાં પણ લખ્યું છે કે દેહ એક જ ધારે ને જાસું સ્વરૂપ સ્વદેશ છે. તમારે કઈ પદવી જોઈએ છે, સરળ સરળ પણની પદવી જોઈએ છે કે અસરળ પણની પદવી જોઈએ છે, કેવી જોરદાર આર્ગ્યુમેન્ટ કરી છે, અકાટ્ય દલીલ છે. જો સરળ સરળ પણ નથી, અશરીરીપણું છે નથી એમ કહીએ આ કાળમાં, કે ચરમ શરીરપણું ભલે ન હોય પણ અશરીરીપણું તો છે ને આ કાળમાં, તો તમે તો એ નથી, તો પછી તો અમે નથી એમ થઈ જાય, અમે તો છીએ અશરીરી ભાવે, અમે તો આ ઊભા એમ કે છે. તમારી વાત ચાલે એવી બહુ જોર, આત્મભાવનો અનુભવ છે એવો પુરુષાર્થ. એના જેવું છે જે વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નો પ્રયત્ન કરતો હોય એ કદાચ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નો આવે તો ફર્સ્ટ ક્લાસ સેકન્ડ તો આવે છે, એ પછી એનો 18મો નંબર ન હોય. એમનો પ્રયત્ન આ જ ભવે કેવળ જ્ઞાન લેવાનો હતો ભાવનામાં, એક ભાવ રહી ગયો. આ ભાવે ન થયા તો એક ભાવ રહી ગયો, તો એક ભાવનો કોઈ ખાસ હિસાબ કરવા જેવો નથી. અનંત ભાવો થયા એમાં એક ભાવનો શું હિસાબ, એ કાંઈ નહીં. અને તે પણ અશરીરી ભાવમાં રહીને એક ભાવ, એક ભાવ તો બાહ્ય દ્રષ્ટિએ છે. બાકી તો અમૃત ચંદ્રાચાર્ય કહ્યું કે સહી મુક્ત એવ, એ તો મુક્ત જ છે. સહી શબ્દ મુક્ત જ છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, પોતે દેવ થઈ ગયો. ગ્રંથ ગ્રંથોમાં કેટલી પ્રશંસા કરી છે. બાપ દીકરાને વખાણત કરતા સંસાર માં ખરો પાક અમારે પૂર્ણ જોવો. અમે નતું થયું કે આવો થશે, છાતી ફૂલે છે કે નહીં કર્યું એમાં. એટલે કે બાપ નાનો થઈ ગયો દીકરાની પ્રશંસા. બાપાએ આખી જિંદગી રડી રડીને ભાંડ પેટીયું કાઢ્યું હોય અને છોકરો અબજપતિ થાય કે ન થાય, એટલે બાપ નાનો થઈ ગયો. એ અબજપતિ નો બાપ જ કહેવાય, લોભજપતિ કહેવાય તો લોભજપતિ નો બાપ કહેવાય. એનું સ્ટેટસ વધી ગયું કે ન વધી ગયું એમ આચાર કઈ સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરે અને ગુણાનો વાત કરે એટલે કઈ નાના થઈ જાય છે. એને જે સ્થાને છે એ સ્થાને જ રહે છે. અને એ તો કદાચ સમર્થ વધારે છે. દ્રષ્ટાંતમાં તો બાપ સમર્થ નથી તોય તે એને સ્ટેટસ મળે છે. ઓલો તો પોતે વધારે સમર્થ છે. માન અપમાનની કલ્પના મિથ્યા દ્રષ્ટિની છે. ગુરુ પદે બિરાજમાન છે અને પોતાને ગુરુ માનતા નથી. બાહ્ય દ્રષ્ટિએ એ ગુરુ પદે બિરાજમાન છે. શિષ્ય એમને વિનય પણ કરે છે, ગુરુના સ્થાને ગુરુને યોગ્ય વિનય પણ કરે છે. એમને ખબર છે બધી, તો કે ના હું તો આત્મા છું, એ પણ આત્મા છે ને હું પણ આત્મા છું. ગુરુ શિષ્યની વાત આવી ક્યાં, દ્રવ દ્રષ્ટિએ તો એક સરખા છીએ. એ કાંઈમાં તમે માનતા નથી. અરે પોતાને પર્યાયને પણ માનતા નથી. નવી હોદી ને પમત્તો ને પમત્તો જાણવો દુજો ભાવો છઠ્ઠી ગાથા લીધી કે પ્રમત અપ્રમત હું નથી. જા છઠ્ઠું સાતમો ગુણ સ્થાન છે પ્રમત અપ્રમત નામનું, તો તો હું નથી, હું તો જ્ઞાય જ તત્વ છું. એવી બધી વાતો છે. બાહ્યંગમાં વેદન નથી, અંતરંગમાં વેદન છે. બાહ્યંગમાં જ્ઞેયાકારો છે અથવા જ્ઞેયાકારો અનુ જ્ઞેયો અનુસાર જ્ઞાનાકારો છે. એટલે બાહ્યંગને આ કાર્ય પદ્ધતિમાં હંમેશા ગૌણ કરવામાં આવ્યું છે. એ જ્ઞાકારોને ગૌણ કર, એ જ્ઞાકારોને મુખ્ય કરતા તને જ્ઞેય લુબ્ધતા ઉત્પન્ન થયા વગર નહીં રહે. કેવી રીતે પ્રેક્ટિકલ થાય છે કે તમને દ્રાક્ષ ભાવે છે, દ્રાક્ષ તમે ખાવાની શરૂ કરી. હવે ખરેખર તો તમને સ્વાદ કોનો આવ્યો, પર્યાયનો આવ્યો. દ્રાક્ષના જે પરમાણુ ખાટા મીઠા છે એ પર્યાયનો તમને સ્વાદ આમ તો જણાયો છે, પણ તમારો કોન્સેપ્ટ એવો છે કે મને સ્વાદ આવ્યો એટલે આપણે એમ કહીએ છીએ કે તમને સ્વાદ આવ્યો. તમે એમ કહો છો કે હું તો ખાલી દ્રાક્ષને પર્યાયને જ અનુભવ કરું છું, એમ બોલો છો તમે, એમ કહો છો કે ના હું તો દ્રાક્ષ ખાઉં છું, આખે આખી દ્રાક્ષ ખાઉં છું, તો તમે પર્યાય ઉપરથી સરકીને પદાર્થ ઉપર વ્યા ગયા. ક્યાં
ગયા?
અને તમને ખબર નથી પડી એટલે એવા સહજ રીતે તમે વ્યા ગયા. તમને તો પર્યાય સ્વાદમાં આવી ચાલ્યા ગયા તમે દ્રાક્ષ ઉપર. બહુ સરસ દ્રાક્ષ છે, બહુ સરસ દ્રાક્ષ છે. એમ પર્યાયના ચેનલથી દ્રવ્યનો અનુભવ સહજ માત્રમાં થઈ રહ્યો છે, બધાને થાય છે. એમ આયા જ્ઞાન જ્ઞાનને વેદે છે. જ્ઞાનના અંતરંગ ઉપર જ્યારે એ જ ઉપયોગનું બાહ્ય અંગ પોતાના અંતરંગને અનુભવમાં લે છે, અનુભવ ચાલી રહ્યો છે, એના ઉપર ઉપયોગ જાય છે, એ વળે છે, એ વખતે અંદર વળે છે, ત્યારે સરકીને સ્વરૂપ ઉપર વ્યો જાય છે. મને આખો આત્મા જ આવો અનુભવાય છે સહજ માત્રમાં. એમ થઈ જાય છે એ અનુભવની પ્રેક્ટિકલ સાઈડ છે. જેમ ઉલટી અનુભવની પ્રેક્ટિકલ સાઈડ છે, તેમ સુલટી પણ આ અનુભવની પ્રેક્ટિકલ સાઈડ છે. એટલે જ્ઞાનના વેદનથી અધ્યાત્મના પ્રકરણમાં જ્ઞાનના વેદનને આત્માનું વેદન કહ્યું છે. પછી ત્યાં પર્યાય નથી લીધી, મોલા પણ જ્ઞાન દ્રાક્ષની પર્યાય ન લીધી, પદાર્થ લઈ લીધો. અને એવો સમયસારમાં 13 નંબરનો કળશ છે, શ્લોક છે કે આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ છે અને જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે. એમ નિશ્ચય કરીને આત્મના આત્મની નિવેશ્ય આત્માથી આત્મામાં પ્રવેશ કરવો. નિવેશ્ય એટલે પ્રવેશ્ય, સારી રીતે પ્રવેશ કરવો, એવો શ્લોક છે. ત્યાર પછી 15મી ગાથા એમણે લખી છે. 15મી ગાથા પહેલાં વિષયનો ઉપોદઘાત કરવા આ શ્લોક કર્યો છે. 15મી ગાથામાં ગાથામાં પછી જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવો અને જ્ઞાન વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ કરવો. તિરુભાવ કરવો એટલે લક્ષ્મણ એનો વ્યવચ્છેદ કરીને, સારી રીતે છેદ કરીને એકાકાર જ્ઞાનનો જ્ઞાનપણે નાના સંવેદન રૂપે અનુભવ કરવો. એ ગાથા લીધી છે 15મી. ઉદયમાં રસ હોય અને અવૈરાગ્ય દશા હોય તો સ્વરૂપમાં આકર્ષણ ક્યાંથી થાય? આ તો સ્વરૂપની આસક્તિથી બાહ્ય પદાર્થની આસક્તિ તૂટી એમ છે. અને એ સિવાય બાહ્ય પદાર્થની આસક્તિને તૂટવાનો સમ્યક પ્રકારે બીજો કોઈ ઉપાય નથી. આ સમ્યક પ્રકાર સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્યાગ કરીને બે જાય તો ન તૂટે, એનું એ થાય. અંતરંગમાં વેદન છે, જાણ પણ બાહ્ય અંગમાં છે. બંને થઈને એક પર્યાય છે, અવસ્થા એક છે, એના અંગ જુદા જુદા છે. એક અંગમાં વેદન છે, એક અંગમાં જાણપણ છે. જાણપણું જો વેદનને જાણવા જાય, જાણપણું જે આ બાજુ જાણે છે અનેક પદાર્થોને, એના બદલે એ જાણપણું વેદનને જાણે, પર્યાય એક છે એટલે અંતર્મુક્તા થઈ ગઈ. પર્યાય અંતર્મુખ થવું તે રહસ્ય છે, એ રહસ્યની પ્રાપ્તિ થઈ. એટલું જ ને, બે દિવસથી થોડું ચાલે છે હમણાં અંદર, એટલું જ નહીં, એ અંતર્મુખતા એટલે કે જ્ઞાન જ્ઞાનને વેદે છે એવું સામાન્ય અંગની અંદર તો અંતર્મુખતા સદાય છે, અનાદિ અનંત છે. એટલે ત્યાં અનંત અંતર્મુખી સ્વભાવ પ્રગટ છે. જ્ઞાનના સામાન્ય અંગને, અંતરંગને જોઈએ તો અનંત અંતર્મુખી સ્વભાવ ત્યાં પ્રગટ છે, અનંત સુખ સ્વભાવ ત્યાં પ્રગટ છે. કેમ કે ત્યાં નિરાકુરતા છે, અને જ્ઞાનનો પ્રવાહ અનાદિ અનંત એવો ચાલતો હોવાથી અનંત જ્ઞાનનું સામર્થ્ય પણ ત્યાં, અનંત જ્ઞાન સ્વભાવ પણ ત્યાં પ્રગટ છે. એ ત્રણ ફેક્ટર આવી ગયા. તિરિયંચને પણ થાય તો સ્વસંવેદન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત અંતર્મુક્તા, આ ત્રણે ત્યાં પ્રગટપણે અનુભવ ગોચર થાય છે. એવું જ આત્મ સ્વરૂપ હોવાથી એને આત્માનો અનુભવ કહેવામાં આવે છે. કેમ કે અરીસાની પર્યાય ઉપલી સપાટી એના દળથી કેટલી છેટી છે? અરે પડ નથી એનો, એક જ છે, હળંગ જ છે. અરીસાનું દળ ને એની ઉપરની સપાટી તો સળંગ છે. એવી રીતે સળંગપણે આત્માનો અનુભવ થાય છે. એમ રીતે પછી કૃપાળુદેવે આવો ગંભીર વિષય પ્રતિપાદન કર્યો અહીંયા, ત્યારે એ ગંભીર વિષયની યોગ્યતા પ્રાપ્ત થવા માટે આત્માર્થી જીવને આવા સન્માર્ગને ઈચ્છતા પ્રાપ્ત કરતા કરવાને વિશ્વાસમાં લેવા ઈચ્છતા આત્માર્થી જન, એ આત્માર્થી જનને શું હોવું જોઈએ? એ દેવગુરુ શાસ્ત્રને એને પરમ ભક્તિ એના દર્શન મોહને ગાળવા માટેની એની પૂર્વ ભૂમિકા લીધી. એ પૂર્વ ભૂમિકા ઉત્પન્ન થવા અર્થે એમણે પરિભ્રમણની વેદનાનો એક શ્લોક ટાંક્યો છે મૂળ આગમમાંથી, કે અત્રે આ વાત કરતા અમને એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખીએ છીએ, કે ભીષણ નરણ નરઈ ગઈએ, ભીષણ એવી નરક ગતિમાં તિરઈ ગઈએ, ત્રિજિંજ ગતિમાં કુદેવ મણું ગઈએ, કુદેવ ને કુમનુષ્ય ગતિમાં પત્તો છે તીવ દુઃખમ, તીવ્ર દુઃખમાં પડેલો છું તું. હવે હિ જીણ ભાવના જીવ, હે જીવ તું જીણ ભાવનાને ભાવ. એ અમને પરિભ્રમણની વેદનાનો વિષય ત્યાં ઉપાડ્યો છે. પાછું આખા પત્રનું સંકલન બહુ સરસ છે.
Yeah.